તારીખ 3/1/1987 શ્રી સમયસર ગાથા 132 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
324 હોય એવું એનું સ્થાન ન દેખાય, જેનું જે સ્તર હોય એવું જે ન દેખાય, તો એને એ સાત રીતે જોયું. એ સાત જ્ઞાનમાં તો સ્વરૂપ અનંત મહિમાવંત હોવાથી જ્ઞાનમાં અનંત મહિમાવંત ભણે તો જાય, એમને સીધું રૂખું ન જાય, રૂખું જાય લક્ષ્મણ સ્વરૂપ પ્રત્યે ભાવના જાણવાનું કારણ છે, ભગવાન સ્વરૂપ છે એટલે સ્વરૂપ ની ભાવના જાણે. અનંત મહિમાવન પણ સ્થાન પામતા ઓટોમેટિકલી રાજ ને રાજનો વિષય જે પર છે નિર્મૂલ્ય અને ભિન્ન ભાષણ છે. અનંત મૂલ્ય આવે છે તો આને તમે મને કઈ કામનું નથી આ જગતમાં, રાગ કોઈ કિંમત નથી, રાગનું ફળ તો વખત બંને નિર્મૂલ્ય છે. અને મારા અનંત મહિમાવન પરમ પવિત્ર સ્વરૂપથી અત્યંત જુદી જાતના છે, જેની શું જુદી જાતિના શું મિત્ર દુઃખ દુઃખ દુઃખાતે અગર દુઃખ ચિત્ર અવલોકન નહીં હોઈ શકતા, ચિત્ર વિકલ્પ નહીં રહ્યા છે, અવલોકન નહીં હોય. મહિના આવી ગયા લોકો વૈસા સ્વરૂપ હૈ વૈસા યથા સ્વરૂપ છે, લક્ષ્મણ આવ્યા નહીં. જો જૈસા હૈ વૈસા હિ જ્ઞાન મેં આવે તો એ વાત નહીં બનતી. રુખાય કા કારણ ભી યહી નહીં કે નાસ્તિક પક્ષ ખડા હૈ, ઇસીલિયે નાસ્તિક પક્ષ ભી ખડા હૈ ઓર ઉનકા જ્ઞાન ભી મલિન હૈ, વૈસા હૈ વૈસા પ્રતિભાષિત નહીં હોતા હૈ, અવલોકન ને ભી નહીં હોતા. અવલોકન તો ક્યાં એક પ્રેક્ટિસ કરવી કી ચીજ હૈ, જિસસે વિભાવરસ પ્રકૃતિ કટે તો જ્ઞાન કી નિર્મલતા હોય, તો ઉનકો જૈસે નિર્મલંત હૈ એસા હી પ્રતિભાસ હોય, પહેલી વાત. કોઓર્ડિનેશન બરાબર હોય, વાત તો અનેક પડખે છે, આથી અનેક પડખે કોઓર્ડિનેશન એકાઉન્ટ વાલે તો કોઓર્ડિનેશન તો બરાબર સમજે, પતા કે નહીં આતા કે આઈટમ કો કહાં એડજસ્ટ કરવા,
બેલેન્સ શીટ બનાતે હો તો કોઓર્ડિનેશન નહીં
હોય. परिचय जितना होता है परिचय से सब बात आता है. मेरा परिचय कठिन है, कभी कोई लंबे चढ़े इसको पास जाने में, तो जितना भी करेगी उसका
ગિરિધર દુકાન જે
વિજ્ઞાન નો વિષય સ્વને પર એમ જયારે લીધો છે ત્યારે સ્વ અનંત મહિમાવંતપણે સ્થાન પામે છે અને પર અને રાગ નિર્મૂલ્ય અને ભિન્નપણે પાસે છે. જેથી જે નિર્મૂલ્ય હોય ને પોતા પારખું હોય એમાં નિરસપણ અને ઉપેક્ષા સહજ ઉત્પન્ન થાય છે. હવે આગળ વધતા કે અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જો જ્ઞાન વેદનને સ્વપણે વેદવામાં આવે છે ત્યાં રાગ છે તે જ્ઞાન વેદનથી ભિન્ન અનુભવાય છે. એનું નામ રાગાદિથી ભિન્નતા છે. જે જ્ઞાન અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ મને શું અનુભવ થાય છે, મને જ્ઞાનનો અનુભવ થાય છે, જ્ઞાનમાં મને જ્ઞાનનો અનુભવ થાય છે, એમ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે પોતા સ્વરૂપે પોતા રૂપે પોતાની જાત રૂપે સ્વ અસ્તિત્વ રૂપે જ્ઞાન વિદાય છે ત્યાં રાગ છે જ્ઞાન વેદનથી ભિન્ન અનુભવાય છે. એનો અનુભવ છે એટલું દુઃખ છે પણ જ્ઞાન વેદનથી ભિન્ન અનુભવાય છે એનું નામ રાગાદિથી ભિન્નતા છે. સ્વપણે નથી અનુભવાતો, સ્વરપણે પણ ભિન્ન અનુભવાય છે, પર છે તો ભિન્ન જ અનુભવાય તો એનો પણ અનુભવ છે. કેમકે એમાં દુઃખ છે ને એટલે અને આ પ્રકાર આવું જે અંતરમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જ્ઞાનનું સ્વપણે જેવું તે જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ રૂપ અથવા સ્વ આશ્રય ભાવ છે. અને સ્વ આશ્રય નિજ આશ્રય અહીંયા થયો સ્વ આશ્રય. સ્વ આશ્રય ક્યાંથી ઉપડે ક્યાંથી કરાય એ વેદનથી. વેદન કેવી રીતે અંતરમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે વેદનનું ગ્રહણ થાય. સ્થૂળ ઉપયોગ આમાં કામ નથી કરતો એનું કારણ આ છે કે જે ઉપયોગ બાહ્ય પદાર્થ ઉપર છે એમાં સ્થૂળતા છે અને અંતરંગમાં જ્ઞાનમાં શું અનુભવાય છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદન અનુભવાય છે એ જોનારો ઉપયોગ સૂક્ષ્મ છે. આવી સૂક્ષ્મ તા અંદરમાં ભેદજ્ઞાનનો પ્રયત્ન કરનાર ઉત્પન્ન થાય છે એનું ફળ છે ભેદજ્ઞાન, એનું ફળ છે શ્રદ્ધા ઉપયોગ. આ પ્રેક્ટિસનું ફળ શું કે નિર્વિકલ્પ શ્રદ્ધા ઉપયોગ આ પ્રેક્ટિસનું ફળ છે. અહીંયા એક વિષય લીધો છે કે લક્ષણો વિષય ત્રિકારી આત્મા છે અને પ્રવૃત્તિમાં ભેદ વિજ્ઞાન છે. રિઝલ્ટ આવે છે શુદ્ધોપયોગમાં. સમ્યક દર્શન પહેલા આ પરિસ્થિતિથી સમ્યક દર્શન અને શુદ્ધોપયોગ એક સાથે થાય છે. શુદ્ધો સમ્યક દર્શન પછી પરિણતિમાં આવેલાને ભેદ જ્ઞાનની પ્રવૃત્તિથી ફરી ફરીને શુદ્ધોપયોગ થાય છે. શુદ્ધોપયોગમાં નિર્ગ્રહ વિશેષ છે પરિણતિના કાળ કરતા. प्रेम के शुद्धोपयोग ना कारण पुरुषार्थी ग्रह तीव्र से पुरुषार्थ વર્તમાન પર્યાયમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિ ચાલે છે તો શુદ્ધોપયોગ નો વિચાર નથી કરતો તો મને શુદ્ધોપયોગ થાય છે બસ લક્ષ આત્મા ઉપર છે એટલે આ હું ચાલુ પરિણામમાં રાજા દેવ વિભાવો છે એનાથી ભિન્ન પડતો જ્ઞાન વેદનને પકડતો જે પ્રવૃત્તિ વેદ વિજ્ઞાનની ચાલે છે એમાંથી સુધુકીઓનો જન્મ થઈ જાય છે પ્રથમ શુદ્ધ ઉપયોગ થતા અનંત જન્મ મરણ ત્યાં નાશ થાય છે અનાદિ સંસારની શૃંખલા તોડીને શૃંખલા તૂટી ગઈ બે ચાર આંકડા રહ્યા સાંકળના એ તો નેગડી છે બધું વિશે
ઉપયોગ ને શુદ્ધ નામ જો કપાય છે તો બીજું પણ નથી મેળવું તારે ઉપયોગ નામ શુદ્ધ ઉપયોગ
શુદ્ધ ઉપયોગ એટલે નામ અપાયું છે ત્યાં શુભાશુભ ઉપયોગ નથી શુભાશુભ ઉપયોગ તે મલિન ઉપયોગ છે અને શુદ્ધોપયોગ છે ત્યાં શુભાશુભ નો પ્રાદુર્ભાવ નથી ઉત્પત્તિ નથી માટે એનો શુદ્ધોપયોગ કર્યો અચ્છા એ ઉપયોગ નો વિષય શુદ્ધાત્મા હોવાથી પણ એને શુદ્ધોપયોગ એવું માને છે પરિણામમાં પણ શુદ્ધતા છે એનો વિષય પણ પરિપૂર્ણ શુદ્ધ છે એને શુદ્ધોપયોગ કર્યો જ્ઞાન થી જ્ઞાન નું એકત્વ એ રૂપ જે સ્વ આશ્રય તે ચિત્ત પરિણતિના ઉત્પત્તિનો મૂળ છે અહીંથી ચિત્ત પરિણતિ છે ચૈતન્યની પરિણતિ છે એ ઉત્પત્તિ આવે છે ચૈતન્ય ચિત્ત પરિણતિનું મૂળ શું આવું જે જ્ઞાન થી જ્ઞાન નો એકત્વ અથવા સ્વ આશ્રય પણ ચિત્તપ્રણતિને ઉત્પન્ન કરી દે છે અર્થાત એનો બીજો અર્થ કર્યો છે કે પોતે આત્મા ચૈતન્ય પોતે આત્મા ચૈતન્ય રસમય છે તે અનન્ય ભાવે ત્યાં સદાઈ જાય છે સ્વાશ્રય એટલે કે પોતે ચૈતન્ય રસમય આત્મા અનન્ય ભાવે અભેદ ભાવે ત્યાં સધાઈ જાય છે આ એક મોક્ષની કળા છે કેમ કે જ્યાં અનન્ય ભાવે ચૈતન્ય રસમય સ્વ આત્મા સધાય છે ત્યાં કોઈ અન્ય સાથે કનેક્શન રહેતું નથી એટલે એની મોક્ષની કળા કઈ બધી છૂટવાની આ કળા છે ડિસ્કનેક્શન આ મોક્ષની કળા છે ગહન વિષય હોવા છતાં એટલો સ્પષ્ટ છે પરિસ્પષ્ટ છે કે એમાં શંકાની નો અવકાશ નથી શંકાની કોઈ ગુંજાઈ નથી એટલો વિષય સ્પષ્ટ કે આમાં મોક્ષ ન થાય તો બીજું શું થાય જ્યાં પોતાનો ચૈતન્ય રસમય આત્મા અનન્યપણે સધાય જે ભાવમાં એમાં બંધનો શું સવાલ છે
અને આનાથી મોક્ષ ન થાય તો બીજું થાય પણ શું? કેમ સમય દ્રષ્ટિને મોક્ષ તત્વની પ્રતીતિ છે, પોતાનો મોક્ષ થાય એનો વિશ્વાસ છે, પ્રતીતિ છે, પરિસ્થિતિ સ્પષ્ટ છે. માટે એક કરોડપતિ માણસ, લાખ 50,000 નો હીરો બહુ આરામથી ખરીદી શકે છે, કે કરોડો છે એના પાસે, અરબપતિ માણસ છે, તો લાખ 2 લાખ નો હીરો ખરીદવો એના માટે મોટી વાત નથી. સહેજ જોવે છે એને પસંદ પડે બધા. ખૂબ ગરીબ માણસને, દરિદ્રીને એમ લાગે છે કે હું 2 લાખ ખર્ચવા તો એને કાંઈ નથી, કેટલી આશાનીથી ચીજ લઈ લીધી, કાંઈ લેવાય નહોતા નીકળ્યું પણ લઈ લીધી, ખરીદવાની નીકળ્યા ખરીદી લીધી. પેલાને એવું આશ્ચર્ય નથી થતો કે હું આટલો આશાનીથી ખરીદી શકું. એને તો સહેજ છે કે આટલી મોટી સંપત્તિ છે, આટલી ખરીદી શું છે? નોર્મલ કોર્સમાં એ ખરીદે એને જોવા. નીચેથી જુઓ તો કઠિન લાગે છે, ભારી ભારી લાગે છે, પણ પોતાના અનંત મહિમાવંત, અનંત ગુણવંત, અનંત સામર્થ્યવંત સ્વરૂપને અવલોકતા સહેજ સ્થિતિ છે કે મોક્ષ થાય એમાં શું મોટી વાત છે? સમય દર્શન થાય એમાં શું મોટી વાત છે? એમ નહીં, મોક્ષ થાય એમાં શું મોટી વાત છે? કે મારું સ્વરૂપ જ એવું છે તો થાય, એથી શું વિશેષતા છે? આ સમય દર્શનના કાળમાં અહીં સુધી પણ અભિપ્રાય ઉભો થઈ જાય છે, પરિણામ નથી કે મોક્ષ અભિપ્રાય ઉભો થઈ જાય છે અહીં સુધી. ભેદ જ્ઞાન છે તે રાગથી ભિન્ન જ્ઞાનની પ્રવૃત્તિ રૂપ છે. પ્રવૃત્તિ અહીંયા ગણું છે, મુખ્યગુણ એક વિવિક્ષા પણ અહીંયા સ્પષ્ટ કરી છે. પડખા છે ભેદ જ્ઞાન, પહેલું છે કે ભેદ જ્ઞાન છે રાગથી ભિન્ન એ જ્ઞાનની પ્રવૃત્તિ રૂપ છે. જ્ઞાનની આ એક ચાલ છે જે રાગથી સાથે સાથે સહચર ઉત્પન્ન થતા રાગથી જુદું પડતી જ્ઞાનની એક ચાલ છે. જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અહીંયા ગૌણ છે. આ પ્રવૃત્તિ કાળે મુખ્યપણે ત્રિકાણીનું લક્ષ છે તે મુખ્ય છે. આમ એક મુખ્ય ગૌણનો વિષય ખ્યાલમાં એટલા માટે અહીંયા એ વિષય સ્પષ્ટ કર્યું છે કે ભેદ જ્ઞાનનો મહિમા ઘણો ગાયો છે, કે ભેદ જ્ઞાનથી શરૂઆત થઈને સિદ્ધ પદ સુધી ભેદ જ્ઞાન કામ કરે છે. આટલો એનો મહિમા હોવા છતાં એ પ્રવૃત્તિ રૂપ છે અને તે એનું સ્થાન છે સદમસ્તના પરિણામમાં ભેદ જ્ઞાન હોય છે, જેનું સ્થાન ગૌણતા રૂપે છે. કેમ કે અહીંયા મુખ્યતા ત્રિકાળીની છે, શુદ્ધાત્માની છે. એ રાજમંદિરનું શક્ય જ્ઞાન ક્ષેત્રાયેલો છે. કથન ચિત પાડેલી છે એવો શબ્દો લખ્યો છે. વેદ જ્ઞાન થી આમ તો કાર્ય થાય છે, સિદ્ધિ મળે છે, છતાં તે કથન ચિત પાડેલી છે. એટલે એની પ્રવૃત્તિ જો ઉપાધેય હોય તો એની પ્રવૃત્તિ શા માટે, અને મુખ્ય હોય તો ત્રિકાળીગમ થઈ જાય છે. અભિપ્રાય મૂલ્ય પડા હે ફાલતો વિકલ્પ હોતા બેકાર જતા अभिप्राय में तो मूल्य रखे और विचार और विकल्प करे कि वो निर्मूल्य, उसका कुछ नहीं, उसका कुछ क्या चलेगा। वो बाह्यता का निषेध क्यों किया कि जीव बाह्य पदार्थों को छोड़ देता है, ये नहीं खाना, ब्रह्मचर्य लेना, उसका प्रतिज्ञा लेना, उसका व्रत लेना, वो करना, तो अभिप्राय में सब बड़ा है, बड़ा है अभिप्राय में, इसका कीमत है, इसका रस है, इसका रुचि है, तो बाहर से छोड़ देता है हट करके, फिर हालत पकड़ती है, पकड़ में रहे तो वो तो विरुद्धता हो गई ना, एक परिणाम में दो बात हो गई कि अभिप्राय में चाहिए और प्रवृत्ति में उसका निषेध करता है। अक्सर बल तो अभिप्राय का होता है, प्रवृत्ति का नहीं रहेगा, बल तो हमेशा अभिप्राय का है, इसलिए अभिप्राय के दोष वाले को ही ज्यादा दोषी समझा है, चारित्र दोष वाले को ज्यादा दोषित नहीं समझा, इसका यही कारण है। मिथ्यात्व में अभिप्राय समय दोष है, समय सृष्टि को दोष है, अभिप्राय बिना का दोष है, तो इनका अभिप्राय तो दोष का निषेध करता है, पर उनको तो दोष होता है उसका पता ही नहीं चलता है। एक पढ़ को थोड़ो वेद ज्ञान नहीं महिमा થવા છતાં ભૂલ રહી જાય એના માટે વિજ્ઞાન હોય એને તો સ્પષ્ટ છે કે આ પ્રકાર એને નુકસાનનો નથી બનતો, અથવા આવો અનુચિત પ્રકાર કે વિપરીત પ્રકાર નથી બનતો, પણ વિજ્ઞાન નથી એને થોડો વિજ્ઞાનનો મહિમા આવે છે, વિજ્ઞાનની વિશેષ સમજીને એને સમજવા યોગ્ય છે કે વિજ્ઞાન એક પ્રવૃત્તિ રૂપ છે, જ્ઞાનની એક પ્રવૃત્તિ છે કે જે કાળે ત્રિકાળી સ્વરૂપ લક્ષના સ્થાને છે, લક્ષ ત્રિકાળીનું છે, ત્રિકાળીના લક્ષ પૂર્વક વિજ્ઞાન થાય છે અને એની મુખ્યતા છે,
નહીં મહિમા તો ત્રિકાળીની છે, વિજ્ઞાન પ્રવૃત્તિ છે એટલા માટે એની કોઈ મહિમા નથી, એવી રીતે
ત્રિકાળી લક્ષના સ્થાને છે, ત્રિકાળીનો આશ્રય છે અને ત્રિકાળીની મહિમા છે, ત્રિકાળીની મુખ્યતા છે, આ સહેજ છે। વેદ જ્ઞાનના કૃત્રિમ વિકલ્પમાં આવું નથી બની શકતું, કેમ કે એને તો વેદ જ્ઞાનનો મહિમા સમજીને વેદ જ્ઞાન કરવા માટે પ્રવૃત્તિ કરવા માંગે છે, ત્યાં એને પેલી વાત નથી ઉઠી કૃત્રિમતામાં, તો ત્યાં ભેદ જ્ઞાન નથી પણ ભેદ જ્ઞાનની કૃત્રિમતા વાળો વિકલ્પ છે। કૃત્રિમ વિકલ્પ તો કઈ કાર્યકારી નથી,
બીજો રાગ થઈ ગયો, ભેદ જ્ઞાન એક રાગ થઈ ગયો,
ભેદ જ્ઞાન નથી ત્યાં, તો ભેદ જ્ઞાન નો રાગ છે, કઈ કાર્યકારી નથી। નિજ કાર્યમાં પ્રયોગ પ્રવૃત્તિ, આજે વેદજ્ઞાન જે નિજ કાર્ય છે એમાં પ્રયોગ પ્રવૃત્તિ તો રાગાદિથી ભિન્નતાની અને લક્ષમાં ધ્રુવ સ્વભાવ એમ બંને પોતપોતાના સ્વસ્થાનમાં છે, આ સમ્યક છે, આ યોગ્ય છે, આમ ન હોય તો તે અનુભવ છે।
कर्मों में घोड़ा वाला प्रवचन सुन रहा था, उसमें आपका एक जगह आया था कि भेद ज्ञान एक बार कृत्रिमता से शुरू करना पड़ता है, एक बार तो शुरू में जो कृत्रिमता भले कृत्रिमता से शुरू करे तो उसका क्या मतलब, क्या कहना चाहते थे उसको?
हाँ ऐसी बात लिया है, जिसको भेद ज्ञान नहीं है लेकिन करना है वो कृत्रिमता, मैंने क्या कि कल जो बात लिया था कि तीव्र हर्ष हो गए, तीव्र शोक हो गए, परिणाम जब रस की जब रस की तीव्रता है वो जांच कर लिया, मेरे में क्या आया, तो कुछ नहीं आया, मेरे में से क्या गया, ज्ञान में से कुछ नहीं गया, तो કહેશે જાત જાત કોઈ અહીંયા પ્રારંભિક કૃત્રિમ વડી નથી
ચિંતા કા અભ્યાસ કરવા કે લીધે પ્રયાસ નહીં હૈ એસા અભ્યાસ બનાને કે લીધે પ્રયાસ નહીં હૈ ઉસકી અપને ઓળખાણ કરવા કે લીધે એક પ્રયાસ હૈ
શરૂઆત કે લીધે બહુ પ્રારંભ કે वेरी बिगिनिंग इनिशियल करने में थोड़ा कृत्रिमता हो ही जाता है कृत्रिमता में खड़ा है वहां से ही चालू करता है लेकिन जांच रूप है तलाश रूप है अवलोकन रूप है तो ये प्रैक्टिस सहज में आ
जाती
है प्रैक्टिस चिंता छूट जाती है
सहजता
पता ही नहीं चलता
સહજતા તો સ્વયં કા જ્યાં વેદન ચાલુ હુઆ સ્વસંવેદન જ્યાં ચાલુ હુઆ જ્ઞાન મેં જ્ઞાન કા વેદન ચાલુ હુઆ વહાં સે સહજતા કા પ્રારંભ હોતા વેદન કે પહેલે તો એક પ્રયાસ હૈ
પ્રયાસ હૈ ઉસકે પહેલે તો પ્રયાસ હી હૈ લેકિન નિર્ણય હોને કે બાદ સહજતા ચાલુ હોતી હૈ
નિર્ણય
કે બાદ કેસે નિર્ણય એક અપૂર્વ બાત હો ગઈ અપઉપયોગ જાતા હૈ ઉદય મેં ઉદય કે કારણ ઉપયોગ જાતા હૈ તો ભીતર મેં તો ચોટ ખાઈ હૈ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ મેરે સ્વરૂપ કો મેને આસન મેં લે લિયા હૈ એસા હૈ વૈસા જો ઉદય મેં ઉપયોગ જાતા હૈ તો બિલકુલ હિ પામરતા કા કાર્ય હૈ તો યે જો ચોટ લગી હૈ ઇસકે ઉપયોગ જો હૈ વો છિટકતા હૈ ઉદય કે કાર્યો મેં સે ઉપયોગ ઉદય કે કાર્યો મેં સે છિટક કર મેં આ જાતા હૈ અરે મેં તો યે હું એસા બાર બાર વહાં કરતા હૈ દિન હોય કે પ્રક્રિયા ચાલુ હોગી પરિપક્વતા મેં સ્વસંવેદન આ જાયગા પરિપક્વતા મેં સ્વસંવેદન ઉત્પન્ન હો જાયગા તો ધારા આપણે પહેલે ધારા તો પ્રારંભ થોડા નિર્ણય સે ચાલુ હો જાતા હૈ પુરુષાર્થ જોતા હૈ મેં પ્રત્યક્ષ એસા હું પ્રત્યક્ષતા કે ભાષણ મેં સહજતા હૈ પ્રત્યક્ષ દેખ હૈ ફિર પુરુષાર્થ કે લીધે વિકલ્પ નહીં કરના પડે પ્રત્યક્ષ હિ એસા હું ભાષણ મેં આને વાલી ચીજ તો સહેજ પ્રત્યક્ષ ચૈતન્ય સૂર્ય હૈ
અંત મહિમા હમ પર ઇધર મેં ભાવ ભાષણ મેં તો ઇધર કા પદારે કે નકલી ચીજ પડી ગઈ ઉધર મેં ઉપયોગ ભાગ ગયા બહુ નિર્મૂલ્યતા કા ઉધર મેં પહેલે સે ભાષણ હૈ કે નિર્મૂલ્ય દોનો ચીજ સાથ સાથ મિલને મેં આઈ
કમ્પેર હોગી
તો વહાં નિર્મૂલ્યતા ભાષિત હુઈ તો વહાં પે વો ઉપયોગ
વાપસ ચલો તો મહિમા પર આ જાતા હૈ છિટક કરકે છિટક કરને તો બાર બાર છિટકાર હોતી હૈ તો વો સહેજ હોતી હૈ સ્વરૂપ મહિમાવંત હૈ પ્રત્યક્ષ હૈ ઇસકી મહિમા કે હિસાબ સે બાર બાર સહેજ એ પુરુષાર્થ કાર્ય કરને લગતા હૈ કે બઢ જાને સે લગાતાર પરિસ્થિતિ બન જાતી હૈ સ્વસંવેદન પ્રાપ્ત હોતે હી અસલ મેં તો મુનિ કોઈ દૂસરા કામ નહીં એક અપને સ્વસંવેદન તો ક્ષણ ક્ષણ મેં આતા હૈ બસ વો લગાતાર હો જાય યહી ઇસકે પ્રયત્ન મેં વો પડે હૈ ઇસકે સહેજ પ્રયત્ન મેં વો પડે હૈ બસ તો इसलिए उन्होंने जगत सारे जगत के प्रवृत्ति को तिलांजलि दे दी। तो मैं तो किस काम का नहीं, चाहे चक्रवर्ती हूं चाहे चरित्री हूं, उनको अपने पूर्ण स्वरूप को पहुंचने के लिए जो चैतन्य मेरी की स्फूर्णा हुई, जगत के सब कार्य को तिलांजलि देकर के क्षण में जो हुए जा रही है, जो संवेदन की स्थिति, बस उसी को लगातार रूप से चालू रख देने का एक इनका जोर है। अगर रह गया तो
डिस्कंटिन्यूटी पहुंचाते नहीं, डिस्कंटिन्यूटी पहुंचाते नहीं,
इसलिए उसका 24 घंटों पड़ेगा। 24 घंटों में एक काम दूसरा जुम्मे नहीं रखे, बात बता दी, मार्ग बता दी, आगे जगत बेचारा दुखी है, तो दुख का हमारा इतर तक आया है, वो जो बात को रोक दिया, जुम्मे नहीं करता अपने जुम्मे के बाद। तो 24 घंटों एक ही काम में लगे, इसलिए वो देख के खंड हो जाता है। जो वे जा रही है, जो स्वसंवेदन की स्थिति, बस उसी को लगातार रूप से चालू रख देने का एक इनका जोर है। अगर रह गया
डिस्कंटिन्यूटी पहुंचाते नहीं, डिस्कंटिन्यूटी पहुंचाते नहीं,
इसलिए उसका 24 घंटों इसको रचना पड़ेगा। 24 घंटों में एक काम दूसरा अपने जुम्मे नहीं रखे, आया बात बता दी, मार्ग बना दी, थोड़ा आगे जगत बेचारा दुखी है, तो दुख का हमारा इधर तक आया है, वो जो भी बात तो हो गई है, जुम्मे नहीं करता। तो 24 घंटों एक ही काम में लगे, इसलिए वो देह के भ्रम हो जाता है, देह का मन बनने का ही काम। मिथ्या दृष्टि लग्न पड़ेंगे तो मैं लग्न हूं, मैं लग्न हूं, मैं लग्न हूं, छुटता ही नहीं है, देह से मैं लग्न हूं वो छुटता ही नहीं, और उसको तो पता ही नहीं है कि देह मेरे साथ है कि नहीं है, मैं तो केवल आत्मा ही चैतन्य आत्मा ही आत्मा, देह का संग्रह कोई भूल जाता है, इसलिए वो हमेशा खाना नहीं खाते, कभी खाते कभी नहीं खाते, भूल जाते हैं कि देह है कि नहीं है, संजोग में देह है कि नहीं है, तो उसको तो हाथ में अपने केवल ज्ञान परिपूर्ण निरावरण दशा दिखती है। कभी जैसे कोई लड़का है, वो आम का पेड़ नीचे आ गया है वजन से, तो कुदका लगाता है, पकड़ता है, बार बार कुदका लगाता है, इसमें एक जोर से कुदका लगा तो पकड़ लिया, तो बस ये बात है। आम खानी है, आम लटकती है, तो उसको पहुंच भी करीब करीब है, कुदका लगा तो उसको पकड़, बार बार कुदका लगा तो इसमें एक जोर से लगा है, पकड़ लिया, बस ये बात है। नकल से थोड़ा काम सकता है क्या?
इसीलिए तो मतलब आदमी को आज की परिस्थिति में कहीं दिखाई नहीं, जैसे दशा देखते नहीं, कल्पना ही कल्पना रह जाती है, फिर तो कल्पना ही कल्पना रह जाती है, जो
फिर तो एक पाखंड को बना लेते, ये एक दुर्गो की वृत्ति करने वाली चीज है।
जब एक साधक संदेह दृष्टि निरंतर इसी कार्य में लगा हुआ है, सारे उदय के प्रश्न पर चौकड़ी मार के बैठा हुआ है, सारे उदय के प्रश्न पर चौकड़ी मार के बैठा हुआ है, तो मार्ग तो
चाहे वो समय रत्न की प्राप्ति तक का हो, चाहे केवल ज्ञान की प्राप्ति तक का हो, मार्ग एक ही हुआ।
प्रकार मिश्रण एक प्रकार अलग अलग प्रकार को यह एक बात का ध्यान, और जैसे मुख्य गुण का बात ध्यान एक पहले को स्पष्ट किया, वैसे दूसरा ध्यान कि दृष्टि के विषयभूत पदार्थ में दृष्टि के जोर से एक समय की पर्याय की शुद्ध पर्याय की भी भिन्नता का ज्ञानियों के वचन है, मुनियों के वचन है, आचार्यों के वचन है। तो यहाँ जो भेद ज्ञान की प्रवृत्ति है तो वहां से प्रारंभ नहीं होती है, इसलिए स्पष्ट किया है कि एक कृति लालचन में करते थे कि पहले ये दृश्यमान जड़ पदार्थों से भेद ज्ञान करना, ये भेद ज्ञान का पहला पाठ है। इस पाठ को तुमने बराबर सीख लिया ज्ञान से तो कुछ इसको फाड़ दो, दूसरा पाठ सीखो कि राग में नहीं होंगे तो ज्ञान हो, राग से भेद ज्ञान करो। ये बराबर पाठ सीख लिया फिर इस चौपड़ी को भी फाड़ दो, ऐसे ऐसे टाइल से करते लोग अपना रुचि गत हो गए तो थोड़े जानता है कि लोगों को कैसे रुचि होती है सुनने में। एक पर्याय एक समय की शुद्ध पर्याय से मोक्ष पर्याय से नहीं भी भिन्न ऐसे भेद ज्ञान करो, ये उत्कृष्ट भेद ज्ञान है, ऐसा बताते फिर ये उत्कृष्ट भेद ज्ञान है। और दो भेद ज्ञान का तो क्लास अपने का हम पास हो गए हैं, सीख लिया है, अब ये उत्कृष्ट भेद ज्ञान भेद ज्ञान नहीं करना है, उत्कृष्ट बात को ही हम नीचे वाली बात को क्या लेना है, उत्कृष्ट चीज को ही पकड़े थे। राग से ज्ञान की भिन्नता की प्रवृत्ति है लक्ष्म है। इस पद्धति को इस प्रकार को छोड़ करके यदि कोई एक समय की शुद्ध पर्याय से भिन्न वहां से चालू करने का कोशिश करेगा कि भ्रम में पड़ा है, क्योंकि उनको तो शुद्ध पर्याय है ही नहीं, किससे भिन्नता करें, जो है उससे भिन्नता करने की तो बात है नहीं है, इससे भिन्नता करने की क्या बात है,
कल्पना कल्पना कल्पना
कल्पना है, इसके पास नहीं है, इसके पास ही नीति का विषय है।
चौथा प्रकार का ज्ञान वो है द्रव्य क्रम से, द्रव्य क्रम से भेद ज्ञान करना,
तो वो परक्रम में बदल गया ना पहले कि कर्म नो कर्म से कुछ गुणों से भेद, फिर अपने राजा जी भाव से भेद, फिर इससे आगे एक
सकते कर्म से भिन्न, तो ये तो कोई भूगोल में प्रवृत्ति नहीं, तो उनका ये
दिखता ही नहीं है, दिखता ही नहीं, द्रव कर्म तो दिखता ही नहीं है, विज्ञान कैसे कर, ये तो सवाल है पैदा नहीं, जो भाव कर्म को नहीं समझते उसको प्रयोग कर्म से समझाने का तरीका है। इस शुद्ध पर्याय प्रकट थया बिना एक समय में शुद्ध पर्याय की अनुभूति है, ये वो कृत्रिम विकल्प प्रयोग वज नहीं, ज्ञान तो प्रयोग स्वरूप है, आ प्रयोग नहीं, आ तो एक कृत्रिम विकल्प है, જે કૃત્રિમ વિકલ્પ છે તેને પ્રયોગ માનીને તેવા કૃત્રિમ વિકલ્પ માનો કા પ્રયોગ માનીને પ્રયોગ સમજીને તો તે ભેદ જ્ઞાનની નીતિ હરગીજ નથી, બિલકુલ નથી,
તો દર્શનમાં બળને કા કારણ
તો ગલત દર્શનમાં ગલત લાઈન કા ગલત દર્શન
હોય
તેથી ત્યાં
કરી આવ્યા, તેથી ત્યાં કાર્ય સિદ્ધિ થવાને બદલે મિથ્યાત્વ થાય છે. કારણ કૃત્રિમતા એ ઉપાય નથી, વિધિ નથી. અહીં સ્વભાવનો લક્ષ્ય હોવાથી પર્યાયનો આશ્રય થતો નથી. પ્રવૃત્તિ ભલે ભેદજ્ઞાનમાં પર્યાયની પ્રવૃત્તિ છે, તો પણ આશ્રય ત્રિકાળીનો હોવાથી, લક્ષ ત્રિકાળીનો હોવાથી પર્યાયનો આશ્રય થતો નથી.
વિજ્ઞાન તો પોતે પર્યાય છે,
પોતે પર્યાય છે. અને વિજ્ઞાન સિદ્ધા સિદ્ધા એકલ કે એટલો મહિમા હોવા છતાં એનો આશ્રય નથી. કથનચિત ઉપાધિ છે, પૂર્ણ રૂપે નહીં.
મેકાનિકો
કભી ટૂલ્સ કે ઉપર મહિમા બતાવી
પુરુષ બઢિયા ક્વોલિટી કા પસંદ કરતા પુરુષ કા મહિમા નહીં, પુરુષ રિઝલ્ટ ચાહતા સ્વરૂપ છું અથવા પ્રજ્ઞાછીની સ્વરૂપ છું. આ પ્રજ્ઞાશીની કઈ વિધિથી કઈ રીતે કામ કરે છે, અને આવી પ્રજ્ઞાશીની પૂર્વ ભૂમિકા શું છે કે જેથી આવી પ્રજ્ઞાશીની જીવને ઉત્તમ થાય અને નિજ કાર્યને સાધે, આ ત્રણ પ્રશ્નો એને ઉઠાવવા જોઈએ છે. તો પહેલું એમ વિચારીએ કે પ્રજ્ઞાશીનીનું સ્વરૂપ શું, પ્રજ્ઞાશીની એટલે અહીંયા શું કહેવા માંગે છે આચાર્ય એની પરિભાષા બધી છે. જે જ્ઞાન તે જ્ઞાનમાં પર્યાય સૂક્ષ્મ થઈને સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો નેત્રિકાને પ્રભુ સ્વભાવ તેને કહે તે પ્રજ્ઞાશીનો છે. નંબર એક, એટલે કે એનો એનો બીજો અર્થાંતર છે, એટલે કે અર્થાંત અંતર્મુખ થયેલી જે જ્ઞાનની પર્યાય તેને પ્રજ્ઞાશીનો કહેવાના છે, એ પ્રજ્ઞાશીનું સ્વરૂપ છે, એ પ્રત્યેક પ્રજ્ઞાશીનીનું કામ કરે છે, આવી પ્રજ્ઞાશીનીનું કામ કરે છે. પ્રજ્ઞાશીની એટલે અંતર્મુખ થયેલી જ્ઞાનની પર્યાય, પ્રજ્ઞાશીની એટલે જ્ઞાનની સૂક્ષ્મ પર્યાય, પ્રજ્ઞાશીની એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ એવા ત્રિકાળી ક્રમને ગ્રહણ કરનાર જ્ઞાનની પર્યાય, આ પ્રજ્ઞાશીની. હવે કઈ રીતે કામ કરે છે? જ્ઞાન અને રાગ બે ભાવ છે અને બંનેનો સ્વભાવ એ છે. એક સાથે ઉત્પન્ન થતા હોવાથી, એક સાથે વર્તતા હોવાથી અને જ્ઞાનથી અત્યંત નિકટ હોવાથી રાગ જ્ઞાનમાં તેનો પ્રતિબિંબ પડે છે. સહચર છે. બીજું રાગ સહચર ઉપરાંત રાગ બિંબ છે કે જેનું પ્રતિબિંબ જ્ઞાનમાં છે. આ બે પરિસ્થિતિ, આ પરિસ્થિતિમાં એને અત્યંત નિકટપણું છે એમ કહેવા માંગુ છું. વળી જ્ઞાનનો અનુભવ કરવાનો સ્વભાવ છે, સ્વપર પ્રકાશક હોવાથી રાગમાં રહેલું દુઃખ છે એ પણ અનુભવ ગોચર થાય છે. એટલે અનુભવમાં એની નજીકતા છે અને જ્ઞાનની તરીકે પણ એની અત્યંત નજીકતા નિકટતા છે. આટલી બધી નિકટતા હોવા છતાં સ્વભાવ ભિન્નતા બહુ મોટી છે. રાગનો સ્વભાવ અને જ્ઞાનના સ્વભાવમાં બહુ મોટી સ્વભાવ ભિન્નતા છે. જેને સ્વભાવ ઓળખાયો પરિચયથી એને એમાં ભૂલ થતી નથી અને સ્વભાવ ઓળખ્યા વિના ભૂલ થયા વિના રહેતી નથી. કેમ કે આટલી બધી નિકટતા છે, પરિસ્થિતિ આ છે એની, એ ઘણી જ નિકટતા છે. એટલે સ્વભાવ અને વિભાવ બંને ઓળખાય ત્યારે તે બંને વચ્ચે બહુ મોટો ઊંચો સૂટો ફરક છે ખ્યાલ આવે છે. અને તેથી વિભાવની અવસ્થા કઈ મર્યાદામાં છે અને જ્ઞાન એથી બહાર જ્ઞાનની મર્યાદામાં છે, આ બે વાત એક પર્યાયની અંદર બંનેની સંધિ પકડી શકે છે. જેમ કે એક બે કલર છે, એક કાળા રંગનો પટ્ટો મેળવા આ ભીંત ઉપર, બાજુ માટે પીળા રંગનો કે લાલ રંગનો પટ્ટો મેળવ્યો, તો કાળા રંગનો પટ્ટાની આખરી અને લાલ રંગના પટ્ટાની શરૂઆત વચ્ચે એક લકીર દોરો, તો બંનેની મર્યાદા જુદી જુદી થઈ ગઈ. એમ વિભાવ ભાવ એમાં સ્વભાવ જ્ઞાન નથી, બે નજીક છે છતાં જ્ઞાન છે એમાં વિભાવ નથી. આ બંને પોતપોતાની મર્યાદામાં છે, સાથે હોવા છતાં બે વચ્ચે જુદાપણાની એક મર્યાદિત રેખા છે, મર્યાદાની એક રેખા છે. એને સૂક્ષ્મ અંદરની સંધિ, અંતર સંધિ, અંતરંગ સંધિ કહી છે. જે જ્ઞાન અંતર્મુખ થાય અને અંતર્મુખ થઈને બંનેના સ્વભાવ ભેદને સમજી શકે, જાણી શકે સ્વભાવ વિભાવનો ભેદ, તો સ્વભાવ છે એ સ્વપણે ગ્રહણ થઈ જાય છે. કેમ કે સ્વભાવ સ્વપણે છે માટે, સ્વભાવ પોતા સ્વરૂપે હોવાથી સ્વપણે ગ્રહણ થાય છે અને એ વેદનથી પકડાય છે. આ ગ્રહણ થયું એ વેદનથી ગ્રહણ થાય છે. વેદન નિર્વિકલ્પ છે, સ્વભાવ પણ નિર્વિકલ્પ છે. સ્વભાવ સ્વપણે ગ્રહણ થતા મુખ્યતા એ થઈને સ્વપણે ગ્રહાય છે, એ પણ એની વિશેષતા છે. વિશેષતા એટલે શું છે, જુદા પડવું જે છે એમાં સ્વભાવના સ્વપણું આવીને મુખ્યતા થાય ત્યારે એ જુદો પડે, નહીતર સાથે ચાલતો ભાવ જુદો ન પડે. એના લીધે જુદો પડતો નથી. આમ તો ખબર પડે છે કે જ્ઞાન જાણવાનું કામ કરે, રાગ જાણવાનું કામ ન કરે, આટલી માહિતી તો મળે છે, છતાં પીઢી કેમ નથી પડતો કે સ્વભાવના વેદનથી સ્વપણે ગ્રહણ થતું નથી સ્વભાવનું, અને એટલી સ્વભાવમાં મુખ્યતા આવતી પણ નથી. સ્વપણ આવે તો મુખ્યતા આવે, જેનું મહત્વ આવે એની મુખ્યતા થાય, વેદનથી જો એનું ગ્રહણ થાય રાત હટાર દઈને જીવવું પડે. આ રીતે પ્રજ્ઞ પ્રજ્ઞાથી કામ કરે છે. આ રીતે કામ કરે છે તો એનું પિન પોઈન્ટ જયારે કામ કરે છે ત્યારે એનું સ્વરૂપ દર્શાવ્યું. પણ એટલે હવે પહોંચવા માટે શું કરવું, તો ત્યાં એક દીપચંદજીનું બહુ સુંદર વચન છે. આ પરિસ્થિતિએ પહોંચવા માટેની પ્રેક્ટિસ લાયક એક વચન છે કે બીજમાં બીજને અવલોકતા ફટાફટ કરીને રાખથી જે જ્ઞાન જુદું પડે ઉપયોગ શુદ્ધ થઈ જાય. સુભાષભાઈ આમ શબ્દ વાત કરે તાજના કરી છે, એ ઉપયોગ ત્યાં શુદ્ધ થઈ ગયો એમ કહે છે. જે શબ્દ પ્રયોગ છે ને એ ઉપયોગ શુદ્ધ થયો એની વાત એમને દર્શન. એ પરિસ્થિતિ એ કેમ પહોંચાય છે કે નિજમાં નિજને અવલોકતા, નિજમાં રાગનું અવલોકન ન કરું, નિજમાં નિજનું અવલોકન કરું, જ્ઞાનમાં નિજનું અવલોકન કરું, જ્ઞાનમાં સ્વપણાનું અવલોકન કરું. જ્ઞાન સ્વપણ અવલોકાવવું જોઈએ, જ્ઞાનમાં સ્વપણ અવલોકનમાં આવવું જોઈએ. આ એને પ્રેક્ટિસ હોય નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય. રાગનું પ્રતિબિંબ હોય તે કાળે પણ અરીસાનો મૂળ જોવો નથી, અરીસાનો અરીસો જોવો છે, જ્ઞાનમાં જ્ઞી જોવું નથી, જ્ઞી પ્રતિબિંબે છે ત્યારે જ્ઞાનમાં જ્ઞાનને જોવું છે. આ અધ્યાત્મ પદ્ધતિ છે. નિજમાં નિજનું અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય, નિજમાં નિજ વેદનના અવલોકનથી વેદનનો એટલે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થઈને પ્રગટ સ્વસંવેદનનો રસ ઉપજે છે. આ રીતે પ્રજ્ઞાશીન કામ કરે છે. પ્રજ્ઞાશીન ઉત્પન્ન થવાનું આ પ્રકાર છે કાર્ય પદ્ધતિમાં. હવે એની ભાવ ભૂમિકા, પૂર્વ ભાવની ભૂમિકા લેવી છે કે કોને આ પ્રજ્ઞાશીની પદ્ધતિ જ્ઞાન ઉત્પન્ન થાય, કે સ્વભાવની ઓળખાણ થઈને સ્વભાવના મહેમાનોથી સ્વભાવનો જ રસ લાગે અને અન્ય સર્વથી રસ લાગે ત્યારે જ જ્ઞાનની અંતર સૂક્ષ્મ સ્થિતિ જણાય સ્વભાવની, કે આ સ્વભાવ અને આ વિભાવ તેની મર્યાદા જ્યારે પકડાય. આમાં શું થયું છે કે વિકલ્પ છે એ પણ આત્માનો અને જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ ભાષિત ન હોય તો જ્ઞાન પણ એમ કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, ખરેખર વિકલ્પ છે તે. હવે જો હું કોઈ કલર છે એ ડાર્ક થતો થતો ડાર્કમાંથી પછી લાઈટ થવા થતો 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 એકદમ વાઇટ થાય તો ખબર નથી પડતી કઈ જગ્યાએ આમાં એને લિંક છોડી. એમ વિકલ્પની મુખ્યતામાં જ્ઞાન અને રાગ એ બેની અંતઃસંધિ આત્મા નથી આવતી. આ વિશે એટલા માટે આચાર્ય મહારાજે લીધો છે કે જેના જ્ઞાનમાં રાગ અને જ્ઞાનની મર્યાદા ભિન્ન ભિન્ન ભાષે નહીં એ જ્ઞાનને અને રાગને જુદા પાર છે કેવી રીતે. આ સીધો એક પ્રશ્ન છે એટલે એમને શૈલી કરી છે પ્રજ્ઞાછીન વાળી એક શૈલી કરી છે કે બેની મર્યાદા અધર્મમાં જુદી જુદી ભાષે છે, અંતર સૂક્ષ્મ સંધિ પકડાય છે. જો તમે અંદરમાં સૂક્ષ્મ સંધિ નથી પકડાતી તો જુદો કરવાનો પ્રશ્ન ક્યાં ઉત્પન્ન થાય છે, જુદા કરવાનો પરિસ્થિતિ ઉભી થતી નથી. તો એની ભાવ ભૂમિકા શું છે, કેવી રીતે સૂક્ષ્મ સંધિ પકડાય છે કે જેને સ્વભાવનો મહિમા આવે અને વિભાવનું નિરસપણ થાય ત્યારે અંતરની સૂક્ષ્મ સંધિ જણાય. એટલે કે સ્વભાવનો રસ ઉપજે ત્યારે જ વિભાવ અને સ્વભાવ વચ્ચેનો ભેદ તે કે જુદા પણ જણાય. કદી એવું ન બને કોઈ પણ જીવને ત્રણ કાળમાં કદી એવું ન બને કે પરમાં રસ હોય, પરમાં તીવ્ર રુચિ હોય ને ઉપયોગ અંદરમાં પ્રજ્ઞાશીને કામ કરવાનું શરૂ કરે એવું કોઈ દિવસ કોઈ જીવને માટે બની શકવા યોગ્ય જ નથી. આ એક વાસ્તવિક પરિસ્થિતિ ખ્યાલમાં રાખે તો એ ભેદજ્ઞાનના વિષયમાં પણ એને ઉપયોગ એટલો સ્થૂળ જોઈએ છે સુખી કે એને અંદરની સૂક્ષ્મ સંધિ જણાતી નથી. કોને જુદા પાડવા, ક્યાંથી જુદા પાડવા, કઈ જગ્યાએથી જુદા પાડવા જાણે કે બંને ની સત્તા ભિન્ન છે, બંને નું ક્ષેત્ર જુદું છે. આ ક્ષેત્ર ભિન્નતા અહીંથી ઉત્પન્ન થઈ છે. 181-82 ના ભાવાર્થમાં લીધી છે, યથાર્થ છે. આટલું નથી બેસતી.
અનુભવ નું મૂળ ભેદ વિજ્ઞાન, આપણે ભેદ વિજ્ઞાન ના મૂળ માં જઈએ છીએ. તો આ જે જ્ઞાન ના વેદન થી જ્ઞાન ભિન્ન છે, આ ભેદ વિજ્ઞાન ની અંદર બહુ સમર્થ મુદ્દો છે. ભેદ વિજ્ઞાન નું પડખાણ એ અને એ અનેક પડખામાં આ મુખ્ય પડખા છે. વેદ વિજ્ઞાનના પડખા બી
હજી
તો જ્ઞાનની મુખ્યતા છે, રાગની અરુચિ છે, સ્વભાવની સાવધાની છે, સ્વમાં અહંપણું ને પરમા પરપણું છે, પણ એમાંય કે આ જે જ્ઞાનનું જ્ઞાન વેદન છે એ આ વિષયનું એક અંતરમ છે. અંતરમ છે એટલું જ નહીં, અનુભવ દ્રષ્ટિથી જેનો લાભ થયો છે એવું અંતરમ છે. અનુભવ દ્રષ્ટિથી જે પ્રાપ્ત છે એવું આ અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે આટલા શબ્દ લીધા છે. ભેદ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે, અનુભવ કેવો જ્ઞાની નો હોય છે. ભેદ જ્ઞાન તો એક થોડું વિષય થઈ ગયો પ્રચલિત શબ્દ ને લઈને, પણ એનું પણ પૃથક્કરણ કરીને વાત કરી છે. એ ભેદ જ્ઞાન નું પૃથક્કરણ તો કે અંતરંગમાં જે જ્ઞાન વેદન છે એ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ વડે જે જ્ઞાન વેદન ગ્રહણ થયું તેનાથી જે નિપજેલું છે ભેદ જ્ઞાન, એનાથી ઉત્પન્ન થાય.